તારીખ 7/12/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 756 અને 757 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 436
સમ્યક દ્રષ્ટિજી પોતાના શુદ્ધ ભાવથી શુદ્ધ જીવને જાણે છે. સમ્યક દ્રષ્ટિજી નું પરિણમન કેવું હોય છે એ વાત કરી. માત્ર પૂજા ભક્તિ આદિ ક્રિયાઓ કરે છે તેથી ધર્મી છે કે સમ્યક દ્રષ્ટિ છે એવી વ્યાખ્યા અહીંયા નથી કરી. પોતાના શુદ્ધ ભાવથી શુદ્ધ જીવને જાણવાનું જે કાર્ય છે એટલે શુદ્ધ ભાવથી નિર્મળ પરિણામથી શુદ્ધ ભાવનો અર્થ એ છે. કશાય રહિત નિર્મળ પરિણામથી પોતાના પરમાત્મ પદનો અનુભવ કરવો એ સમ્યક દ્રષ્ટિજીવનું કાર્ય છે. સમ્યક દ્રષ્ટિજીવ નિરંતર આવું કાર્ય કરે છે અથવા આવું કાર્ય કરે છે તે સમ્યક દ્રષ્ટિ જીવ છે. ધર્મી જીવ કોને કહેવો? નિર્મળ પરિણામ દ્વારા, અકશાય પરિણામ દ્વારા પોતાનો અનુભવ કરવો જાણવાનો અર્થ અહીંયા એવો છે. પોતાનો અનુભવ કરવો એ સમ્યક દ્રષ્ટિનું કાર્ય થયું. એમાં રાગ નથી, રાગથી જાણતો નથી અને રાગથી વેદતો પણ નથી, રાગથી અનુભવ કરતો પણ નથી. પરિણામમાં રાગ અંશ હોવા છતાં તેને ગૌણ કરીને, તેનો નિષેધ કરીને, તેને એક બાજુ રાખીને, વિકલ્પ તો આત્માનો છે તો પણ પરમાત્માનો વિકલ્પ હોય, દેવગુરુ શાસ્ત્રનો વિકલ્પ હોય, આત્માનો વિકલ્પ હોય તો પણ તેનો નકાર કરીને, તેની ઉપેક્ષા કરીને, તેને ગૌણ કરીને એટલે તેને દબાવી દઈને સીધું જ્ઞાનથી જ્ઞાનને મુખ્ય કરીને રાગ ને આડ વગર નું જ્ઞાન આત્મા ને જાણે છે. રાગ થી કઈ આત્મા નો અનુભવ કરી શકાતો નથી. ભલે તે ગમે તે કક્ષાનો શુભ રાગ હોય, ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાનો શુભ રાગ હોય તો પણ તેના દ્વારા આત્માનો સ્વાનુભવ કરવો એ શક્ય નથી. રાગ આત્માને અનુભવવા માટે સમર્થ નથી. અસમર્થ છે ખરેખર તો. રાગ વિરોધી ભાવ હોવાથી, વિતરાગ સ્વભાવથી વિરોધી ભાવ હોવાથી તે આત્માની નજીક જઈ શકતો નથી. નજીક કોણ રહે અને દૂર કોણ રહે? કે વિરોધી છે તે દૂર રહે છે, તે નજીક આવી શકતો નથી. એટલે કહું કે પરથી કે રાગથી તે નથી જાણતો, પણ જ્ઞાનથી જાણે છે. કેમ કે રાગમાં તો શુદ્ધ સ્વભાવને જાણવાનું સામર્થ્ય જ નથી. પોતે મલિન હોવાથી, રાગ ભાવ પોતે મલિન ભાવ હોવાથી પરિપૂર્ણ પવિત્ર આત્મ તત્વને એ સ્પર્શી શકતો નથી. એને એની સ્પર્શના થઈ શકતી નથી. આવું પોતાનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ જેને ભાનમાં છે એમ કહે છે. આવા ભાન વાળો જીવ આત્મા પરથી અસ્પર્શી, આત્મા પોતાનું પરથી અસ્પર્શી આત્મા પોતાનું ભાન કર્યા પછી સર્વસંગ વિમુક્ત થાય છે. આવા ભાન પૂર્વક વિમુક્ત થાય છે. જે કોઈ આત્માઓ સિદ્ધિને વર્યા, જે કોઈ આત્માઓ નિર્વાણને પામ્યા, સિદ્ધપદને પામ્યા, એ સર્વસંગ વિમુક્ત થયા, એમને કોઈ સંગ ન રહ્યો. પહેલા અસંગ તત્વનું એમને ભાન થયું હતું, એમાંથી આ દશા પ્રગતિ એમ કહે છે. પછી બારમા ફેરફાર મુનિ દશામાં થાય છે, ત્યારે બીજા મનુષ્યનો સંગ પણ એ છોડે છે, કુટુંબ પરિવારનો સંગ છોડે છે, મિત્રોનો સંગ છોડે છે, સમાજનો સંગ છોડે છે, સર્વજીવોનો સંગ છોડે છે. એને અસંગ દશા કહે છે, મુનિની અસંગ દશા છે. પછી શરીરનો પણ સંગ છૂટે છે, કોઈ જડનો પણ સંગ નહીં. એવી સર્વસંગ વિમુક્ત જે આત્મપદ છે એને ધ્યાવે છે અને એવી દશાને પ્રાપ્ત કરે છે. બારમા પોતાના જ એવા સ્વરૂપનું ધ્યાવન કરે છે અને એ ધ્યાનથી એમની સર્વસંગ વિમુક્ત દશા પ્રગટ થાય છે. મુક્ત દશા પ્રગટ થવાનો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. કે પોતે પરથી રહિત છે, રાગાદિથી રહિત છે, પર પદાર્થ મને સ્પર્શતા નથી, અસ્પર્શી હું આત્મા છું. રાગનો અને રાગના વિષયનો સ્પર્શ આ આત્માને નથી. કેવળ જ્ઞાનમય છે આ આત્મતત્વ એવું પોતાનું ભાન થયા પછી એવી દશા પ્રગટ થાય. જેવું સ્વરૂપ છે એવી જ દશા પ્રગટ થવા અર્થે પહેલા એવું સમ્યક દર્શનમાં ભાન ઉત્પન્ન થાય છે. ભાન એટલા માટે કહ્યું કે ભાન સદાય રહે છે. ઉપયોગ ભલે સદાય ન રહે, પણ ભાન સદાય રહે છે. સમ્યક દ્રષ્ટિ જીવના પરિણામ પર પત્ર બહુ સારા છે. જ્ઞાની પુરુષની, સત્પુરુષની बाह्य प्रवृत्ति थी शंका नु कारण बने सम्यक दृष्टि केम होय बने छे ने जेम के सम्यक दृष्टि दबा लिए सम्यक दृष्टि ने जे कुल पूर्व कर्म नो उदय छे તે અનુસાર એની પ્રવૃત્તિ છે તેથી નિસંદેહપણે તે સમ્યક દ્રષ્ટિ છે તેમ વર્તવું મુશ્કેલ પડે છે નિશંકપણે 272માં જે પુત્ર હતો ને કે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તેવી તેવી સ્થિતિ થઈ જાય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી આવો એક પ્રશ્ન 272માં ઉજાયો છે રમેશ ભાઈ ચર્ચા થઈ કે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે શબ્દ કયો વાપર્યો છે એવા મહાત્મા પ્રાપ્ત થયે મોક્ષને નિસંદેહપણું ન આવતું હોય તો તેણે કેવી દ્રષ્ટિ રાખવી આ વાત સમજવા જેવી છે વિચારવા જેવી છે એમ કરીને આ પત્ર તો અહીંયા આપી રહ્યો છે એનું અનુસંધાન આ છે 24માં વર્ષમાં અનુસંધાન છે 467 પત્રાંક છે બહુ સારો પત્ર છે કે અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ હોવાની લીધે અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા પણ અજ્ઞાની પુરુષ જેવી જ દેખાતી હોવાથી કેટલીક બાહ્ય ક્રિયા એવી છે કે જેવી જ્ઞાની ને હોય એવી જ અજ્ઞાની ને હોય જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદી ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દિશામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે શું કહે છે જ્ઞાનીની ઉન્મત્તાદી ભાવવાળી ચેષ્ટા એવું અસ્વસ્થપણું હોય શારીરિક અવસ્થાનું કે જેમાં ઉન્મત્ત જેવું લાગે ઠીક આટલી બધી હદ લીધી છે અંદરમાં ભાનવાળો છે કે ચાલતો કષાયનો અંશ રાગાંશ શુભ કે અશુભ એની સ્પર્શના નથી શુદ્ધ જ્ઞાનમય આત્માને એટલે મને એની સ્પર્શના નથી શરીરની સ્પર્શના નથી ને 12માં આ દશા થઈ જાય એવું પ્રત્યક્ષ નિઠામાં આવે પ્રત્યક્ષ જોવામાં આવે તો પણ જે મુમુક્ષુને બીજી બાજુના નિશ્ચયના બળે તે ચેષ્ટા અવિકલ્પણાને ભજે છે એને શંકા ન થાય ઠીક મુશ્કેલ પરિસ્થિતિ છે અથવા જ્ઞાની પુરુષનું કોઈ ચેષ્ટાનું કોઈ અગમ્યપણું એવું છે કે અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમનું કે વિકલ્પનું કારણ થાય જો મુમુક્ષુને વિકલ્પનું કારણ થાય તો એ નિશ્ચય અધૂરો છે અને કોઈ અપરિપક્વ અવસ્થામાં એ નિર્ણય કરેલો છે પણ વાસ્તવ્યપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. માટે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે એ જ આ જીવનો દોષ છે. ઠીક. જે જીવ જ્ઞાનીને ઓળખતો નથી, આ જ્ઞાની છે એવો નિશ્ચય કરી શકતો નથી, એ તો દોષ છે. અનાદિના એ દોષને લઈને તો રખડ્યો છે, પણ અધૂરો નિશ્ચય કર્યો એનો દોષ છે. એને શંકા ગઈ એવી વાત લીધી છે. જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, બધું સરખું ન હોય. અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. જો બે સરખા હોય તો કાંઈ પ્રશ્ન રહેતો નથી. તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે કે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું, જ્ઞાનીનું અને અજ્ઞાનીનું એક પણ કોઈ પ્રકારે થાય નહીં, એવી કોઈ વિલક્ષણતા હોય હોય ને હોય જ છે. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. હવે ક્યાં ભ્રમ થાય છે કે કોઈને એવું જ્ઞાન છે કે જેમાં આ પણ જ્ઞાની છે એવો ભ્રમ થાય, તો એ વિલક્ષણપણું છે એના દ્વારા એ જુદું પડે છે. વિલક્ષણપણું એટલે એક વિશિષ્ટ પ્રકારનું લક્ષણ, એને વિલક્ષણપણું કહે છે. એ એક બીજા પત્રમાં વિષય ખોલશે વિલક્ષણપણાનો. અહીંયા તો શબ્દ જ મીકો છે. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે કે કેવું વિલક્ષણપણું હોય તો તે જ્ઞાની હોય. આ પહેલું વિચારવું જોઈએ, બહુ મહત્વનો આ વિષય છે. અનાદિથી જે ભૂલ થઈ છે, બધું ઘણું કર્યું છે, જ્ઞાનીને જે રીતે ઓળખવા જોઈએ એ રીતે એને ઓળખાણ કરી નથી. અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી એ વિલક્ષણતા ઓળખીને જ્ઞાનીનો નિશ્ચય થાય છે, તો પછી અજ્ઞાની જેવી ક્વચિત જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે તેને વિશે પણ નિર્વિકલ્પણું પ્રાપ્ત હોય છે. એને શંકાનો વિકલ્પ, સંદેહનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. તેમ નહીં તો જ્ઞાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. ઉલટાનું આમ લીધું, તેને નિર્વિકલ્પણું પ્રાપ્ત થાય છે એટલું જ નહીં, એ ઉપરાંત તેને તે ચેષ્ટા વિશેષ ભક્તિનું કારણ બને છે. કે આવી સ્થિતિમાં પણ અંદર ભિન્ન રહે છે, દશાને કેટલી કેળવી છે કે આવી સ્થિતિમાં પણ અંદરમાં ભિન્ન રહે છે, આત્માના ભાનમાં રહે છે, એ ચેષ્ટા એને ભક્તિનું કારણ થાય છે. આમ લીધું છે. પ્રત્યેક જીવ એટલે જ્ઞાની અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની અજ્ઞાની એ નામ માત્ર થાય, પણ તેમ હોવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષની વિશે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. જે વિલક્ષણપણાનો યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે, જેનું કાંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. એ વિલક્ષણપણું કેવું હોય તે સ્વરૂપ જણાવવા યોગ્ય છે, એટલે જાણવા યોગ્ય પણ છે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અને અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. હવે એને અભ્યાસ હોવો જોઈએ, બંનેની દશાનો એને અભ્યાસ હોવો જોઈએ, બારીક અવલોકન હોવું જોઈએ. અજ્ઞાનપણું અને જ્ઞાનપણાનો ભાવોનો એને પરિચય કરવો જોઈએ. આ તો ઓળખવાનો વિષય છે ને. તે દશાનું વિલક્ષણ પણ જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે. ફરીને લીધું છે પાછો. તેમાં એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા. હવે શું કે છે અહીંયા, આ પત્ર કમનસીબે અપૂર્ણ છૂટી ગયો છે, આ લોકોને પૂરો પત્ર હાથમાં નથી આવ્યો, પણ છતાં આ છેલ્લી લીટી એક મૂકી દીધી છે. એના અનુસંધાનમાં પછી બીજી જગ્યાએથી આ વિષય મળે છે કે એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા. હવે જે જ્ઞાનીની મૂળ દશા છે અને એની બીજી ઉત્તર દશા છે, આ બે ભેદ એને સમજવા દે. મૂળ દશામાં એ શુદ્ધ ભાવથી શુદ્ધ આત્માને જાણે છે, આપણો ચાલતો બોલ છે ને એના અનુસંધાનમાં. મૂળ દશાથી જોઈએ તો એ શુદ્ધ આત્માનો શુદ્ધ ભાવથી શુદ્ધ જીવને, પોતાના શુદ્ધ સ્વરૂપને શુદ્ધ ભાવથી સ્વસંવેદનથી વેદનથી અનુભવે છે, જાણે છે, એ એની મૂળ દશા છે. ઉત્તર દશા છે એ પૂર્વકર્મના ઉદય સાથે જોડાયેલો દશાનો એક ભાગ છે. દશા બે ભાગમાં વહેંચાઈ ગઈ એમ કે છે, એક મૂળ દશા અને બીજી ઉત્તર દશા. એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. અહીંથી આ પત્ર પૂર્ણ રહી ગયો છે. બે ભાગ તો કર્યા ને, એક ભાગ મૂળ દશાનો છે અને એક ભાગ એની ઉત્તર દશાનો છે.
શુદ્ધ ને અશુદ્ધ બંને એક
પત્ર છે 487. બુધવારે પત્ર લખશું, નહીં તો રવિવારે લખશું એમ જણાવ્યું હતું. તે જણાવતી વખતે ચિત્તમાં એમ હતું કે તમો મૂકશું અને કઈક નિયમ જેવું સ્વસ્થ પણ ઘટે છે ને, વિશેષ કઈ લખવાનું સૂજે તો લખવું એમ આવ્યું હતું. લખવાનું કરતા એમ થયું કે જે કઈ લખવામાં આવે છે તે સત્સંગ પ્રસંગમાં વિસ્તારથી કહેવા યોગ્ય છે અને તે કઈ ફળરૂપે થવા યોગ્ય છે. લખવામાં જે વિસ્તાર આવ્યાથી તમને સમજી શકવાનું થાય તેટલું લખવાનું હમણાં થઈ શકે તેવો આ વ્યવસાય નથી. બસ અહીંથી આ વિષય ઉપાડ્યો છે, વ્યવસાયથી એ વિષય ઉપાડ્યો છે. તેવો આ વ્યવસાય નથી એમ. લખવામાં જે વિસ્તાર આવ્યાથી તમને સમજી શકવાનું થાય એમ લખવાનો જેટલો વિસ્તાર કરીએ અને તમે સમજી શકો તેટલું લખવાનું હમણાં થઈ શકે તેવો આ વ્યવસાય નથી. અને જે વ્યવસાય છે તે પ્રારબ્ધરૂપ હોવાથી તે પ્રમાણે વર્તણૂક થાય છે, એટલે તેમાં વિશેષ બળ કરીને લખવાનું થઈ શકવું મુશ્કેલ છે. જો કેટલા સહજ પરિણામમાં અને સહજ પ્રવૃત્તિમાં છે, માટે તે ક્રમે કરીને જણાવવાનું ચિત રહે છે. હવે વિષય ઉપર આવે છે પોતે. આટલી ભૂમિકા પોતાની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યા પછી હવે લખે છે જે વિષયની ત્યાંથી ચાલે છે. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી અને અભોગ્યે નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કાંઈ ઈચ્છા નથી. ઠીક, આ અજ્ઞાની એમ વિચારે છે કે આ પૂર્વે ભલે ગમે એવા આડાવડા બાંધા હોય, ઉદયમાં નો આવે સારું, એ પેલા કઈક મળી જાય તો સારું. હે, શું વિચાર કરે છે કે આ બધી અત્યારે હરખાય છે, વળી કઈક એવા કર્મ ઉદયમાં આવે ને મુશ્કેલીઓ ઉભી થાય, ભાવમાંથી ભલા ઉભા થાય છે ને, એ ન આવે તો સારું. ત્યારે જ્ઞાની કોને કહે છે કે એને તો એ નિશ્ચય છે કે પ્રારબ્ધ કર્મ ભોગવા વિના નિવૃત્ત થતા નથી, અને અભોગવે ભોગવા વિના નિવૃત્ત થવાને વિશે જ્ઞાની કાંઈ ઈચ્છતા નથી. આમ છે, એ તો ઈચ્છે છે કે એ ઉદયમાં આવે ને મારો પુરુષાર્થ વધારીને હું મારી સાધનામાં આગળ વધુ, વિશેષ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો જોર કરે છે. લોકો એમ જુએ, અરે રે બિચારાને પ્રતિકૂળતા આવે, શું જુએ, આકરા કર્મ નો ઉદય આવ્યો તો આ એમ સમજે છે કે મારા પુરુષાર્થ નો કાળ આવ્યો, અને પ્રતિકૂળતામાં પણ પુરુષાર્થ વિશેષ થયો, એના જેવું બીજું ગૌરવ કયું હોય શકે. પ્રતિકૂળતામાં હારી જવાને બદલે, હરારી જવાને બદલે પ્રતિકૂળતામાં પણ જેનું મસ્તક નમતું નથી પ્રતિકૂળતાઓની સામે, એ તો એના એના ગૌરવનો વિષય છે. એના માટે તો જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાક કર્મ છે કે જે ભોગવે જ નિવૃત્ત થાય, અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે. તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણ માત્રથી છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. આ વિલક્ષણતાની જે વાત કરી હતી આગળ, એને અહીંયા હવે સ્પષ્ટ કરે છે ફરીથી. કે ભેદ એટલો છે, કર્મ તો બંને ભોગવે છે, જ્ઞાની પણ ભોગવે છે, અજ્ઞાની પણ ભોગવતા જોવામાં આવે છે, બંને જીવો કર્મ ભોગવતા જોવામાં આવે છે, તો પણ તેમાં ભેદ છે, એમ કહે છે, તફાવત છે. કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી જ માત્ર છે, એ જે ભોગવવાની પ્રવૃત્તિમાં છે એમાં માત્ર પૂર્વ કર્મ ઉપાર્જન કર્યું છે એનો હિસાબ લેણદાર આવ્યો છે, એને હિસાબ કરી દેવો છે, ખાતું સરભર કરવાય, આપણે લેણે લીટી દીતી જોઈએ, એને છૂટા થવાનું છે, એટલો જ એનો 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 હિસાબ છે. એથી વધારે એની સાથે એને રસ નથી. અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, બીજો જીવ પ્રવૃત્તિ કરે છે એમાં એટલા ચીકણા પરિણામથી પ્રવૃત્તિમાં જોડાય છે કે એને એમાંથી નવો સંસાર ફળે છે ભવિષ્યનો. તેથી બંને પ્રકારને ભોગવનારા જીવોમાં જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે, એનું ભવિષ્યનું કર્મ બંધન અજ્ઞાની કરતા ફેરવાળું હોય છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. પૂર્વે બંધાયેલા કર્મ છે એના માટે કોઈ એવો નિશ્ચય નથી, એવો સિદ્ધાંત નથી, નિયમ નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. એટલે જ્ઞાની હોય એ બધા નિવૃત્ત જ હોય એવો કોઈ નિયમ નથી, એમ કહે છે. જેમ કે શ્રી કૃષ્ણ આદિક જ્ઞાની પુરુષ, શ્રી કૃષ્ણ નો દાખલો કે જેને પ્રવૃત્તિ રૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી, જેમ કે ગ્રહસ્થ અવસ્થામાં તીર્થંકર, બે દાખલા લીધા છે. સામે કોના ઉપર નો પત્ર છે? 400 નંબર છે ને, 487 જૂનો 400. નામ ઉપર પત્રો લીધા સૌભાગભાઈ ના, આટલા પત્રો 400 ને 86 માણું છે. પછી કયા કયા પત્રો છે તેની સૂચિ. સૌભાગભાઈ 85-90 નથી. પરિશિષ્ટ માં ઘણી મહેનત કરી છે, હવળા હવળા નામ થી પત્રો, પત્રો થી નામ, બે માત્ર ભોગ્યવાથી સંભવે છે. પછી તીર્થંકર નું દૈવ હોય, નારાયણ હોય, ગમે તે હોય, આ સુધી હોય. કેટલીક પ્રારબ્ધ સ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષ ને વિશે તેનું સ્વરૂપ, તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય, શંકાનું કારણ થાય, એ પ્રારબ્ધ સ્થિતિને કારણે છે. અને તે માટે થઈ જ્ઞાની પુરુષો ઘણું કરી જડ મૌન દશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. ઠીક. તથાપી પ્રારબ્ધ દશા તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે તો પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી. આમ કરીને પત્ર પૂરો કર્યો છે. અંદેશો એટલે શંકા. શંકા થાય કે અરે આ જ્ઞાની હશે કે નહીં, આવા જ્ઞાની હોય, આ તો તબિયત બગડે છે ત્યારે દવા ખાય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય થી ભિન્ન છે, રાગાદી થી પણ આત્મા ભિન્ન છે, અસ્પર્શી છે, ને વળી દવા ખાય છે, દવા અસર કરતી છે ને. દવા અસર કાંઈ ન કરે તો દવા વાળાનું ભાંગી પડશે ક્યાંક. મંદિરભાઈ છતાં વસ્તુ સ્થિતિ કઈ બદલવાની નથી. વસ્તુ સ્થિતિ જે છે તે છે. એક બહુ વિશેષ વાત આ લખી છે કે જેમ કે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે એવું બનતું નથી, તીર્થંકર અવસ્થામાં ગ્રહસ્થ છે, ત્રણ જ્ઞાન લઈને તો જન્મ થયો છે, સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શ્રુતિ જ્ઞાન અને સમ્યક અવધિ જ્ઞાન, સુઅવધિ જ્ઞાન છે. ત્યાર પછી કરોડો પૂર્વ સુધી રાજપાટમાં હોય છે, 84 લાખ પૂર્વનું આયુષ હતું આદિનાથ ભગવાન, 83 લાખ પૂર્વ ગ્રસ્ત અવસ્થામાં રહ્યા છે અને 1 લાખ પૂર્વ પછી આ બાજુ મુનિપણું ધારણ કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. 83 લાખ પૂર્વ ગ્રસ્ત અવસ્થામાં રહ્યા કેટલું લાંબુ, જેમ બીજા રાજાઓ રાજ કરે એમ જ એમણે એ રાજ કર્યો. ચેષ્ટામાં તો કઈ બીજું ફેર પડે એવું જ કોઈ પ્રારબ્ધ લઈને આવ્યા છે, એવી જ પ્રવૃત્તિમાં હોય. છતાં અંદરમાં અંદરની મૂળ દશા જુદી છે અને ઉત્તર દશા જુદી છે. તે માટે થઈ કેટલીક પ્રારબ્ધ સ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય એવી જ કોઈ પ્રવૃત્તિ હોય કે બીજા જીવોને શંકાનું કારણ થાય. જ્ઞાનીને એમાં આશ્ચર્ય નથી થતું કે આ બીજા જીવો કેમ મને સમજતા નથી અથવા કેમ વિરોધ કરે છે, મારાથી ઊંધા ચાલે છે, એવું એમને આશ્ચર્ય થતું નથી. કેમ કે એવી જે જ્ઞાનીની દશા એ તો જ્ઞાનીનું અંતરંગ છે. અંતરંગને તો કોઈક જ મહાભાગ્ય જીવ સમજી શકે છે. જે ઘણી પાત્રતા વાળો હોય છે એવો કોઈક જ મહાભાગ્ય જીવ હોય એ એના અંતરંગને સમજે છે. એટલે બીજા કેમ નથી સમજતા એ પ્રશ્ન એને રહેતો નથી. ખુદ ઋષભદેવ ભગવાન તીર્થંકર અવસ્થાએ બિરાજમાન છે તો પણ મરીચી એનો વિરોધ કરે છે. હવે એમનું તો પ્રગટ પણ એવું હતું કે એમની દશા વિશે શંકાનું કોઈ સ્થાન ન રહે કે આ પરમાત્મા છે કે નહીં, સર્વજ્ઞ છે કે નહીં. એવા 34 પ્રકારના અતિશયો તો પ્રગટ હોય છે. તો કે માયા જાળ છે, એ તો માયાવી છે, એ બધી માયા કરી છે લોકોને ભરમાવવા માટે. જાદુગરી બધી હું જાણું છું એમની, ઠીક એમ કે ગમે ત્યાંથી ઊંધું ચાલવું હોય તો કોઈ રોકી શકે છે જીવને? ના ના, એ તો સમોસરની બહાર વિરોધ કરતા હતા. સમોસરણમાં કોઈ વિરોધ ન કરી શકે તીર્થંકરમાં, એટલા પૂર્ણ હોય છે. અંદર વિરોધ ન કરી શકે, બાર યોજનમાં તો પણ બાર રહીને વિરોધ કરતા હતા. વિરોધી નેતા થઈ ગયેલા એવું છે. એ તો સમાધાનનો વિષય છે કે જો તીર્થંકર તીર્થંકર પદે બિરાજમાન હોય તો પણ એનો વિરોધ સંભવિત છે. તો પછી જો પુણ્ય પ્રકૃતિ પૂરી નથી ત્યાં, શું છે પુણ્ય પ્રકૃતિ અધૂરી છે, પૂરી નથી. એટલી નહીતર તીર્થંકર ના પુણ્ય એટલે ઉત્કૃષ્ટ છે. ચક્રી ને ઇન્દ્ર તો એને નમે છે, ચક્રવર્તી ને ઇન્દ્ર, એટલે એના પુણ્યમાં કોઈ ખામી નથી. પણ છતાંય આટલું પુણ્ય કોઈને પૂરા હોય નહીં. આગળ બોલાવી દો ને, પુણ્ય કોઈને પૂરા હોય નહીં. જ્ઞાન પૂરું થઈ શકે, પુણ્ય પૂરું ન થઈ શકે. તો છદ્મસ્થનો પૂર્ણ પરમાત્માનો તીર્થંકરનો વિરોધ થાય તો છદ્મસ્થનો વિરોધ થાય એમાં શું નવીનતા છે? કે કઈ નવીનતા એમાં નથી. માટે જ્ઞાની અને તે માટે થઈને અંદેશાનો હેતુ થાય તે માટે થઈને જ્ઞાની પુરુષો ઘણું કરીને જડ મૌન દશા રાખીને કાંઈ ખુલાસો નહીં કરતા પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે, સ્પષ્ટ નથી કરતા. એને એમ કહેતા નથી કે હું જ્ઞાની છું ને તું મને કેમ સ્વીકારતો નથી, કેમ મારી અવગણના કરે છે, અવગણના કરે છે, એવું જ્ઞાની કદી કહેતા નથી. અસ્પષ્ટ રાખે છે એના માટે. ઠીક, છતાં પ્રારબ્ધ સાથે, એટલે કોઈ મહાપાત્ર જીવને પ્રારબ્ધ નો અર્થ એ પાત્રતા લેવા, તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે તો પછી તે જ્ઞાની પુરુષનું કોઈ પણ પ્રકારનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી. એ રીતે એને જો એનું મૂળ સ્વરૂપ, મૂળ દશા જો જાણવામાં આવે તો એની ઉત્તર દશા એને શંકાનું કારણ ન થાય. આમ છે, જ્ઞાનીની મૂળ દશા એની ઓળખાણનો વિષય થયો. બહુ સારા પત્ર છે. કેટલી વાતો કેટલીક વાતો એવી છે કે ક્યાંય બીજે જોવા ન મળે એમના પત્રો સાહિત્યની અંદર ગોતવા જાવ તો એ રીતે એ દ્રષ્ટિકોણને જે ખાસ પહેલુંને ખુલ્યો છે એનું પડખું ખુલ્યું છે એ જોવા મળવું મુશ્કેલ છે. એવા કેટલાક પડખા પોતાના નિર્મળ સ્વરૂપ જ્ઞાનથી એમ ખોલેલા છે, જેમ કે અસ્તિત્વનું ગ્રહણ લીધું છે. એવું જ વાત, એવી જ વાત લીધી છે કે આ આંગણામાં આવીને ઘરમાં આવે છે. આંગણામાં આવતો નથી એને ઘરમાં આવવાનો પ્રશ્ન રહેતો નથી ને. આ તો એવું આંગણું છે કે આંગણામાં આવે એ ઘરમાં આવે જ આવે, એમ કરીને એ વાત લીધી છે અસ્તિત્વના ગ્રહણ. એ તો વિષય બહુ અભ્યાસનો છે કે એની જે અંદરની પરિણતિ ચાલે છે એ એની મૂળ દિશા છે. ત્રણ ચાર દિવસ પહેલા થોડી ચર્ચા થઈ હતી અહીંયા કે આ વિષય હજી એટલો જ જાણ્યો છે, જે અધ્યાત્મનું પેટ છે, અધ્યાત્મનું હૃદય છે. કેમ કે ઉપયોગ છે એ અનુસાર પ્રવૃત્તિ થાય છે, અને ઉપયોગ અને ઉપયોગ અનુસારની પ્રવૃત્તિ જીવને બુદ્ધિગોચર છે. કેમ કે પોતાનો ઉપયોગ ચાલે છે તો એને સમજવામાં આવે છે કે મને આ વિચાર આવ્યો, મને આ વિચાર આવ્યો, મને આ વિચાર આવ્યો, અત્યારે મારો ઉપયોગ શાસ્ત્ર વાંચનમાં ચાલે છે. તો પોતાના ઉપયોગને પોતે સમજી શકે છે, એ ઉપયોગ અનુસારની વચનની કાયાની પ્રવૃત્તિને પણ પોતે સમજી શકે છે. એટલે ઉપયોગનો વિષય બુદ્ધિગોચર પૂર્વક અનુભવ ગોચર છે, જ્યારે પરિણતિનો વિષય અનુભવ ગોચર હોવા છતાં બુદ્ધિગોચર નથી. આ તકલીફ છે. શું? જેમ કે પોતાની જ પરિણતિ, જે પરિણતિ એવી છે કે જેમાં વિરુદ્ધ નિશ્ચય પડ્યો છે, જે પરિણતિમાં રાગમાં અસ્તિત્વ ગ્રહણ થઈ ગયું છે, જે પરિણતિમાં સ્વરૂપમાં અસ્તિત્વ ગ્રહણ થઈ ગયું છે, એ પરિણતિને ક્યારે પકડી? કેમ કે એને બુદ્ધિગોચર કરવા માટે ક્યારે પણ એ વિષયમાં એ ઊંડાણમાં ગયો નથી. જેમ અજ્ઞાનીના એ પરિણતિના વિષયમાં ઊંડાણમાં ગયો નથી, તો જ્ઞાનીની પરિણતિ તો એથી સૂક્ષ્મ છે કે જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરીને પ્રવર્તે છે. એટલે અધ્યાત્મનો વિષય આટલો બધો સ્પષ્ટ થયા પછી પણ આ વિષય તો હજી એટલો જ અસ્પષ્ટ રહે છે કે જે ખરેખર જ્ઞાનીની અધ્યાત્મ દિશાનું મૂળિયું છે એ એની મૂળ દિશા છે ખરેખર. એની તો બાકી તો ઉત્તર દિશા છે. સમજીની ભાષામાં કહીએ તો જ્ઞાની શાસ્ત્રમાં છે કે જ્ઞાની પૂજા ભક્તિ કરે કે કોઈ પણ શુભ પ્રક્રિયા કરે એ તો એની ઉત્તર દશા છે. અશુભ કે શુભ બંને એની ઉત્તર દશા છે, એની કોઈ મૂળ દશા નથી. એવી દશા તો અજ્ઞાનીને પણ જોવામાં આવે છે. એટલે એ વિષયને સમજવા માટે એમાં ઊંડા ઉતરવાનો પ્રયત્ન અને અભ્યાસ જોઈએ તો કઈક આ તત્વ પકડાયું છે. ઉપયોગની વાતોમાં તો ઉત્તર દિશા હોવાથી કઈ હાથમાં આવે એવું નથી.
બરોબર.
એને પોતે અભ્યાસ તો કરવો જ જોઈએ, પોતાના ચાલતા પરિણામો ઉપર એને અભ્યાસ તો કરવો જોઈએ, નહીતર અનુભવનો વિષય, કેમ કે તો કેવળ અનુભવનો વિષય છે, પરિણતિ છે એ બુદ્ધિનો વિષય નથી પણ અનુભવનો વિષય છે. તો એને બુદ્ધિગમ્ય કરવા માટે તો એ અનુભવને તપાસવો જ રહ્યો. અનુભવને તપાસે તો એમાંથી જે કાંઈ બુદ્ધિગોચર અંશ છે એ બુદ્ધિગોચર થાય. પૂરેપૂરું તો બુદ્ધિગોચર ન થાય પણ બુદ્ધિગોચર અંશ છે તે બુદ્ધિગોચર થાય એવો વિષય છે. એટલે એમાં જે બુદ્ધિગોચર અંશ છે એ વેદનનો વિષય છે. આ વેદન પકડાતું નથી ને, એ વેદન છે એ બુદ્ધિગોચર અંશ છે. એટલે જ્ઞાનીને જ્ઞાન દશામાં એનું પરિણતિમાં જે વેદન છે એને બુદ્ધિગોચર છે, અનુભવ ગોચર પણ છે અને બુદ્ધિગોચર પણ છે, કે જેનાથી બુદ્ધિપૂર્વક રાગાદીનો નિષેધ કરે છે. વિષય એટલો સૂક્ષ્મ પડે છે કે પછી ચર્ચાના એની એરણ ઉપર આવવું મુશ્કેલ પડે છે. સૂક્ષ્મ વિષયો માટે અહીંયા કહે છે કે જે પોતાને અંતરમાં સર્વસંગથી વિમુક્ત આત્માનું ભાન કરે છે, એ ભાન કરીને એવા સર્વસંગ વિમુક્ત આત્માને જે ધ્યાવે છે તે ક્રમે કરીને અલ્પકાળમાં સર્વસંગ વિમુક્ત થાય છે, એની દશા નિર્વાણને પાત્ર થાય છે. હું સર્વસંગ વિમુક્ત છું એવી પ્રથમ દ્રષ્ટિ હોય તે સર્વસંગ વિમુક્ત પર્યાયમાં થાય, પણ જે હજી રાગ અને રાગના વિષયની પકડ કરે અથવા જેનું લક્ષ પરથી હટી ન શકે એનું લક્ષ રાગથી હટવાનો તો પ્રશ્ન રહેતો નથી. જેનું લક્ષ પર રાગના વિષયરૂપ જે પરદ્રવ્યો છે તેનાથી હટી ન શકે એનું લક્ષ રાગથી કેવી રીતે હટી શકે? બંધ ટીકારમાં વિષય ચાલ્યો છે, ન્યાય તો કુંદકુંદ આચાર્ય દેવને એ આપવો છે ત્યાં, કે આ જીવ રાગાદીનો અકર્તા છે એનો એક પુરાવો છે કે ભગવાન સર્વજ્ઞ તીર્થંકર દેવની વાણીમાં પ્રતિક્રમણ અને પછખાણનો ઉપદેશ આવ્યો છે, કે પરદ્રવ્યો ત્યાગવા યોગ્ય છે અને એનું પ્રતિક્રમણ અને પછખાણ દ્રવ્યને ભાવે કરવા યોગ્ય છે. તો ભાવ તો રાગાદી ભાવ, તે ભાવ છે ને દ્રવ્ય છે એનો વિષય છે, અને દ્રવ્ય પછખાણ કર્યા વિના ભાવે પછખાણ નહીં થાય એવો ત્યાં ન્યાય કરે છે. કોઈ એમ કે અમે તો એટલા માટે પેલા ત્યાગ કરી દઈશું પછી ભાવ અમારો પાછો વળી જશે, પણ ગુરુદેવે અર્થ કર્યો છે એ જ કરી શકે એવો અર્થ છે, કે પરદ્રવ્ય ઉપરના લક્ષનો ત્યાગ થતા રાગાદીનો ત્યાગ થશે એમ કેવું છે. હવે આ લક્ષ છે એ પરિણતિનો વિષય છે, અજ્ઞાનીનો ધ્યાન ખેંચવાની વિષય છે. હવે આપણે એ વિષય જ્યાં જ્યાં આવશે ત્યાં ચર્ચા ઉપર લેશું. પરિણતિનો વિષય જે જે જગ્યાએ આવી, આ લક્ષ છે ને પર પદાર્થ ઉપરનું જે લક્ષ રહ્યા કરે છે એ જીવની પરિણતિ છે. મિથ્યા દ્રષ્ટિ જીવની પણ એ પરિણતિ છે. પછી ઉપયોગ તો પછી જ ક્યારે કોઈ દ્રવ્યનો, તો પછી જ ક્યારે કોઈ દ્રવ્યનો, ક્યારે કોઈ દ્રવ્યનો થાય છે, પણ એનું લક્ષ સદાય પરદ્રવ્ય ઉપર છે એની પરિણતિ છે. તો એનું લક્ષ પરદ્રવ્ય ઉપર છે, શાસ્ત્ર વાંચનમાં બેઠો હોય ત્યારે તો ઠીક, પણ આત્માનું ધ્યાન કરવા બેઠો હોય ત્યારે, પણ આત્માનું ચિંતન કરતો હોય ધ્યાનમાં બેસીને કે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મય ખરે, એને પૂછે છે કે તારું લક્ષ્ય ક્યાં છે, આમ છે, નહીતર તો ઉપયોગ થઈ જાય. લક્ષ વાળાને ધ્યાન જામે છે, આત્મલક્ષ વાળાને ધ્યાન જામે છે, એનું કારણ શું કે એને ઉપયોગ થતા વાર નથી લાગતી, પરિણતિ છે એની પાસે. પરિણતિ છે, એ પરિણતિમાં નિવૃત્તિના કાળમાં, સ્વરૂપના ચિંતનના કાળમાં, જ્ઞાનમાં સ્વરૂપનું ગ્રહણ સચેત થતા, પરિણતિ સચેત થતા, ઉપયોગ પણ સ્વાકાર દશાએ પરિણમે છે, સ્વરૂપાકારે થાય છે ઉપયોગ. પણ પરિણતિ છે એટલે થાય છે, પરિણતિ ન હોય ને કોઈનો ઉપયોગ થઈ જાય એવું કદી બનતું. થોડા દિવસ પહેલા ભાઈઓ સાથે ચર્ચા છે, ત્યાં બેઠા હતા ને ઓફિસમાં, આ તત્વજ્ઞાનની વિચારધારામાં આવનારા જીવો પણ એમ વિચારે છે કે અમારો ઉપયોગ નિર્વિકલ્પ થાય તો સારું. સમ્યક દર્શનના કાળમાં ઉપયોગ નિર્વિકલ્પ થાય છે ને, એટલે સહેજે સહેજે એવી ઈચ્છા રહે છે કે આપણો ઉપયોગ નિર્વિકલ્પ થઈ જાય ને તો સમ્યક દર્શન થઈ જાય. પણ ઉપયોગ ક્યાંથી નિર્વિકલ્પ થશે? પરિણતિમાં આવ્યા વિના ઉપયોગ નિર્વિકલ્પ થવાનો પ્રશ્ન રહેતો નથી. જે પરિણતિ નો વિષય છે એનાથી તો તદ્દન જ આવ્યો એ વિષય, તો આજે આપણે ત્યાં હજી ચર્ચાતો નથી. વિદ્વાનોમાં મુક્ષુઓમાં એ વિષય હજી નથી ચર્ચાતો, આ પરિણતિ સંકેત છે. કેમ કે જેટલો અનુભવ ગોચર છે એટલો બુદ્ધિ ગોચર જીવોને નથી. ભાવનામાં તો ખામી છે જ, પણ એનું અન્વેષણ જે છે, જેને કહીએ અંતર શોધન છે, એનો એ વિષય પહેલા થાય છે. ભાવના વગર તો અંતર શોધન થાય નહીં. ભાવનામાં તો છેતરાઈ જાય કે ભાવના છે ત્યારે તો આટલું આટલું કરીએ છીએ, આટલું આટલું કરીએ છીએ, કઈ ભાવના વગર કર્યું, કઈક તો કરે છે કે નહીં હું મુક્ષુ થઈને, તો ભાવના વગર કે ના ના ભાવના તો છે આપણી, પણ એ ભાવના પૂર્વક એનું અંતર શોધન ચાલવું. એ વિષયની સૂક્ષ્મતામાં અને વિષયના ઊંડાણમાં અહીંથી જવું જોઈએ. સાતસો ને છપ્પન થયું, 757 નંબરનો બોલ છે. સ્વામી કાર્તિકેયાનું પરીક્ષાની ગાથા 189 અને 193, એના ઉપર તો 761 સુધીના બોલો છે. 57, 58, 59, 60 અને 61 પાંચ બોલ છે. પ્રશ્ન ઉઠાયો છે કે જો આત્મા પોતાના હર્ષ શોકના ભાવને જ ભોગવે છે તો પછી બહારના સ્વર્ગ નરક આદિ ભોગ્ય સ્થાનની શું જરૂર છે? અધ્યાત્મના વિષયમાં એમ કહેવામાં આવે છે કે ખરેખર જીવને સુખ દુઃખ કોઈ પર વિષયથી થતું નથી. સ્વર્ગ છે એ જીવને ખરેખર સુખનું કારણ નથી, નર્ક છે એ ખરેખર જીવને દુઃખનું કારણ નથી, કેમ કે તે તે સંયોગોમાંથી સુખ દુઃખ આવતું નથી. પણ જીવનો હરખના પરિણામ અને શોકના પરિણામ સુખ દુઃખને એ પરિણામ જ ભોગવા, પરિણામથી સુખ દુઃખને ભોગવાય છે, વસ્તુથી નહીં. હવે જો પરિણામથી ભોગવાતા હોય તો તે પરિણામ જ ભોગવે. આ ભોગ્ય સ્થાન છે એના, તે તે સ્થાન ભોગ્ય વિશેષના સ્થાન કે દ્રવ્ય સ્વભાવ, જે જીવ જેવા પરિણામ કરે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં તે ઉપજે, એવા જ તે જીવોને તે ભાવ ભોગવવાના ભોગ્ય સ્થાનો છે. આવો એ કુદરતના ઘરનો સિદ્ધાંત છે. જેમ કે મગનું મટકું થાય, મગમાં ઉપજે ને, બે ઇન્દ્રિય પ્રાણી થાય છે, એ મગ બહુ ભાવતા હતા એનું કારણ થયું. ચણાનો જીવડો થાય, ઘઉંનું ધનેડું થાય, ચોખાની ઈયળ થાય, આ બે ઇન્દ્રિય પ્રાણીઓના પણ થાય છે ને, ત્રસ જીવો છે એ. તે જીવની અતિ તે વિષયની અતિ રૂચિને કારણે જેવી મતિ એવી ગતિ આમ થાય છે. તો કહે છે કે એ ભોગવવાના એના ખાસ સ્થાનોમાં એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ઉપજવાનું થાય, એવો જ કોઈ વિશ્વનો કુદરતના ઘરનો નિયમ છે. કોઈ કરે છે, કારવે છે, એ વસ્તુની સ્થિતિ નથી. ઈશ્વર કરતા વાળા એમ કે છે, બધું હિસાબ કિતાબ બધો ભગવાનના ચોપડે થઈને પછી એને સજા આપે છે, પણ એવી એવી ફુરસદ ને એવી ઉપાધિ ઈશ્વરને માથે ખરેખર હોતી નથી. જેવા પરિણામ કરે એવા છે, એમ પરિણામ સ્વતંત્ર છે. જો એને અહીંયા મગના પરિણામ કર્યા ત્યારે તો મગમાં ઉપજ્યો નથી, તો જ્યાં ઉપજ્યો છે ત્યારે એવા પરિણામ કરીને આવ્યો છે ત્યારે ઉપજ્યો છે. જેમ કે વૈષ્ણવમાં આવવું થયું અમારે, પછી પરિણામ કરીને આવવાનું થયું છે, મફતનું તો થયું નથી. એ ધર્મને, એ પ્રકારના ધર્મને, એ સિદ્ધાંતને અનુમોદન આપ્યું છે, એની રુચિ કરી છે, એની સેવા કરી છે, ત્યારે થયું છે કે એમને થયું છે. પછી ત્યાં આવવાનું થાય એટલે તે જ કરે એવો કોઈ નિયમ નથી. પરિણામ ગમે તેવા કરી શકે, સ્વતંત્ર જીવ છે. થોડીક તકલીફ થાય, જે તે કુળ ધર્મમાં આવે તે પ્રકારની મતિ લઈને આવે, તેથી તેમાં નીકળવામાં થોડીક તાકાત જોઈએ. પણ જ્ઞાન જો સત્ય અસત્યનો વિવેક કરી શકતું હોય તો એ તાકાત સહજ ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાં બળ ઘણું છે, એટલું રાગમાં બળ નથી કે જેટલું જ્ઞાનમાં બળ છે. એટલે જે રાગ ને રાગના ફળમાં અહીંયા આવીને એનો રાગ હોય છે, એનો પછો રાગ હોય છે, એનો રાગ નથી, એનો પક્ષ હોય છે, રાગ નહીં એનો પક્ષ થાય છે. પણ છતાં જ્ઞાન એ પક્ષને તોડી શકે છે. જેને સત્ય જ જોઈએ એને અસત્ય તોડવું એટલું અઘરું નથી. આમ વાત છે. ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળમાં મુનિ પણ આમાં શું વાંધો છે, કઈ કપડા થોડા ધ્યાન ને રોકે છે, આત્માનું ધ્યાન કરે છે ને, પછી કપડા પહેરીને કરે કે નિર્વસ્ત્ર થઈને કરે, છતાંય તે તર્ક તો આવે. ચર્ચા જયારે ચાલે ત્યારે તો મતમતાંતર પડે કે ન પડે, મિત્રો ચર્ચા કરે ત્યારે મતમતાંતર ઉભા થાય, તો એવો એક મત ઉભો થયો, મુખ્ય તો થયો તો આમ વઢવાણ વાળા નારાયણભાઈ, નારાયણભાઈ ત્યાં જરાક ચર્ચાની અંદર અગ્રેસર હતા. અનુમોદન થઈ ગયું હોય શકે, એમાં શું વાંધો છે, આ થઈ રહ્યું આવ્યા ત્યાં.
આગલા બહુ વર્ષ
ગયું. બેલી મુનિ હોય ને જાય સ્વર્ગ માં બહુ મોટો આગલા ભાવ માં હોય ને સ્વર્ગ માં જાય. ઈડર માં કોઈ એટલા ભટ્ટારક જેવું કઈ એવું લાગે છે, પણ એમને ઈડર માં એમ કહ્યું છે. ઈડર માં આવ્યા હતા ત્યારે એમ કહ્યું કે ફલાણી પાઠશાળામાં દ્રવ્ય સંગ્રહ છે એ લઈ આવો. પહેલા વહેલા ઈડર માં આવ્યા ને ઈડર ની પાઠશાળામાં જઈ આવ્યા છે. મંદિર છે ને મંદિર ની બાજુમાં પાઠશાળા છે, આપણે કેમ આવ્યા દિગંબર પાઠશાળામાં શાસ્ત્ર નો ભંડાર છે. આ મંદિર છે એની બાજુમાં શાસ્ત્ર ભંડાર છે પાઠશાળાનો, એમાં દ્રવ્ય સંગ્રહ પીડ્યું છે, દ્રવ્ય સંગ્રહ લઈ આવવા આપણે વાંચવું છે એમ કહીને દ્રવ્ય સંગ્રહ લેવા મોકલે છે. તો કે આપણે કેમ કહ્યું કે અહીંયા પણ દ્રવ્ય સંગ્રહ પીડ્યું છે? તો કે અમારો ખ્યાલ છે, અમે અહીંયા આવેલા છીએ. એ જે ઘંટિયાપાડમાં ધ્યાન કરવા જતા હતા એ તો એમનો વૈરાગ્યનો સ્થાન છે. ભૂતકાળમાં અમને અહીંયા ઘણો વૈરાગ થયો હતો એટલે વારંવાર ત્યાં આવતા હતા. પૂર્વનો થઈ આવેલો વૈરાગ્ય અમને અહીંયા સાંભળે છે એ સ્થળ એમને એ રીતે પ્રિય છે. વૈરાગ નું નિમિત્ત થયેલું હોવાથી એ સ્થળ પ્રિય છે. બહુ સરસ સારી એકાંત જગ્યા છે એ પહાડ, બહુ સારી જ્ઞાન ગામ છે, પાદરમાં છે પણ સારી એકાંત જગ્યા છે. એટલે એવું કઈ મેળ નથી બેસતો કેવી રીતે આવ્યા છે. દેવલોકમાં જાય તો બહુ મોટું આયુષ હોય, મેળ પડે ને હજારો વર્ષ પી જાય તો અહીં તો કઈ ગામ ગામ બધું ફરી ગયું હોય, નામ ઠામ ગામ બધું ફરી જાય. ગમે તે રીતે મેળ નથી બેસતો એવું. પણ એક વાત સ્પષ્ટ છે કે પરિણામ અનુસાર એનું ફળ હોય છે, ભાવ અનુસાર ફળ હોય છે, બીજી રીતે એનું ફળ હોતું નથી. 757 માં
જય હો પરમ કૃપાળુ સિંહ મહાન ગુરુદેવનો જય હો વિજયા કે તુમ પરિ નિભા